એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાનના એક આમ તો બહુ જ રહસ્યમય અને કહેવાય ને મંત્રમુગ્ધ કરી દેનારા વિષય પર વાત કરવાના છીએ, ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટ. ખુદ આઇન્સ્ટાઈન પણ આનાથી મૂંઝાયા હતા.
નમસ્કાર. હા, ખરેખર આ વિષય જેવો છે, આપણી જે રોજિંદી સમજ છે ને એની બિલકુલ પેલે પાર જાય છે અને બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે એના પર મૂળભૂત સવાલો ઊભા કરે છે. તમે કહ્યું એમ, આઇન્સ્ટાઈને તો એને ભૂતિયા અંતરક્રિયા, સ્પોકી એક્શન એટ અ ડિસ્ટન્સ કહ્યું હતું.
ભૂતિયા અંતરક્રિયા, બરાબર. પણ મજાની વાત એ છે કે આ જ ભૂતિયા ઘટના એમ કહીએ તો ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી ભવિષ્યની ટેકનોલોજીનો આધાર બની રહી છે, ખરું ને?
ચોક્કસ. એટલે જે એક સમયે વૈજ્ઞાનિકો માટે માત્ર એક કોયડો હતો, એક વિચિત્રતા હતી, એ હવે ટેકનોલોજીનું ભવિષ્ય ઘડી રહ્યું છે. મતલબ એનું મહત્વ કેટલું બધું છે.
બિલકુલ. તો આ સમજવા માટે આપણે જેડ બ્રોડીના પુસ્તક ક્વોન્ટમ એન્ટેંગલમેન્ટનો આધાર લઈશું. તો સૌથી પહેલા આ પુસ્તક અને એના લેખક વિશે થોડું જાણી લઈએ. કોણ છે આ ડોક્ટર બ્રોડી?
હા, ડોક્ટર જેડ બ્રોડી એ એમરી યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે અને આમ તો સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં એમની માસ્ટરી છે, પણ એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર મતલબ ઊંડા સંશોધક જ નથી, પણ વિજ્ઞાનના જે જટિલ ખ્યાલો હોય ને,
હા, જે સામાન્ય રીતે સમજવા અઘરા હોય,
બરાબર, એ ખ્યાલોને સામાન્ય માણસ પણ સમજી શકે એવી સરળ ભાષામાં સમજાવવામાં એ માહેર છે. અને આ પુસ્તક પણ ખબર છે એમઆઈટી પ્રેસની એસેન્શિયલ નોલેજ સિરીઝનો ભાગ છે. એ સિરીઝનો હેતુ જે છે કે આવા અઘરા વિષયોને સુલભ બનાવવા.
અચ્છા, એટલે એમની ક્ષમતા એ છે કે જટિલ ગણિત કે સમીકરણો વગર મૂળ સિદ્ધાંતોને સ્પષ્ટ કરી શકે. આ તો બહુ જરૂરી છે, કારણ કે ક્વોન્ટમ મિકેનિક્સ એ સામાન્ય બુદ્ધિથી સમજવું સહેલું નથી જ.
સહેજ પણ નહીં. અને ડોક્ટર બ્રોડી જાણે છે કે ક્યાં ગૂંચવાળો થાય છે, ક્યાં સમજવામાં મુશ્કેલી પડે છે અને એને કેવી રીતે દૂર કરવી. પુસ્તકમાં એ માત્ર શું છે એ નથી કહેતા, પણ શા માટે એ મહત્વનું છે, એના દાર્શનિક પાસાઓ શું છે એના પર પણ સરસ રીતે પ્રકાશ પાડે છે.
બહુ સરસ. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય સૂર શું છે? ડોક્ટર બ્રોડી આ પુસ્તક દ્વારા શું કહેવા માગે છે મુખ્યત્વે?
પુસ્તકનો જે કેન્દ્રવર્તી વિચાર છે ને એ છે કે એન્ટેંગલમેન્ટ કોઈ ક્વોન્ટમ જગતની ખાલી અજાયબી કે વિચિત્રતા નથી, પણ એ એનું મૂળભૂત લક્ષણ છે, ફંડામેન્ટલ ફીચર.
મૂળભૂત લક્ષણ,
હા. અને આ કોઈ કાલ્પનિક વાત નથી, પ્રાયોગિક રીતે સાબિત થયેલી વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતા આપણા શાસ્ત્રીય ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય પાયા છે, સ્થાનિકતા એટલે કે લોકેલિટી અને વાસ્તવવાદ એટલે કે રિયલિઝમ. આ બંનેને મૂળમાંથી પડકારે છે.
સ્થાનિકતા અને વાસ્તવવાદ, આ થોડું સમજાવશો? આ શબ્દો કદાચ બધા માટે નવા હોય. આપણી રોજિંદી સમજ સાથે આ કેવી રીતે જોડાયેલું છે?
હા, ચોક્કસ. જો સ્થાનિકતા એટલે શું? કે કોઈ વસ્તુ પર ફક્ત એની આસપાસની નજીકની વસ્તુઓનો જ તાત્કાલિક પ્રભાવ પડે. દૂર કંઈક બને તો એની અસર અહીં તરત ના દેખાય.
એટલે કે અસરને પહોંચતા સમય લાગે.
બરાબર. અને એ અસર પ્રકાશની ગતિથી વધુ ઝડપી ન હોઈ શકે. આ આપણી રોજિંદી સમજ છે. અને વાસ્તવવાદ એટલે એવું માનવું કે વસ્તુઓના ગુણધર્મો, જેમ કે એનો રંગ છે, એનું સ્થાન છે, એ બધું આપણે એને માપીએ કે ન માપીએ એ નિશ્ચિત જ હોય છે, પહેલેથી નક્કી જ હોય છે.
જેમ કે પેલું ઉદાહરણ આપે છે કે ચંદ્ર ત્યાં જ છે ભલે આપણે એને રાત્રે જોતા ન હોઈએ ત્યારે પણ.
બરાબર. આ બંને આપણી સહજ માન્યતાઓ છે જેના પર આપણું આખું ક્લાસિકલ વિશ્વ ચાલે છે.
અને એન્ટેંગલમેન્ટ એ આ બંને માન્યતાઓને તોડી પાડે છે, એટલા માટે જ એ ભૂતિયા જેવું લાગે છે.
બિલકુલ. પુસ્તક આ જ ભૂતિયાપણાને, આ જ વિચિત્રતાને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. ડોક્ટર બ્રોડી વાચકને ઈપીઆર વિરોધાભાસથી શરૂઆત કરાવે છે, જ્યાં આઇન્સ્ટાઈન અને એમના સાથીઓએ ક્વોન્ટમ મિકેનિક્સની અપૂર્ણતા બતાવવાનો પ્રયત્ન કર્યો હતો.
હા, પેલી 1935 વાળી વાત.
ત્યાંથી લઈને જ્હોન બેલનો જે ક્રાંતિકારી પ્રમેય આવ્યો એ, અને પછી એલન એસ્પેક જેવા વૈજ્ઞાનિકોના પ્રયોગો જેમણે સાબિત કર્યું કે ના, આ વિચિત્રતા ખરેખર વાસ્તવિક છે, અને છેલ્લે આજના સમયમાં ક્વોન્ટમ ટેકનોલોજીમાં એના ઉપયોગો સુધી લઈ જાય છે. પુસ્તક આખી વાત, જેમ કહ્યું એમ, જટિલ ગણિત વગર ઇતિહાસ, તર્ક અને સરસ ઉદાહરણો દ્વારા સમજાવે છે.
સરસ. તો ચાલો આ સફરમાં હવે આપણે પણ ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ શાસ્ત્રીય ભૌતિક વિજ્ઞાનથી. એ આપણી રોજિંદી દુનિયા તો સરસ સમજાવે છે, પણ ક્વોન્ટમ સ્તરે, એટલે કે ખૂબ નાના પાયે, એ કેમ અધૂરું સાબિત થાય છે?
હા, તો શાસ્ત્રીય ભૌતિક વિજ્ઞાન ન્યૂટનથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ સુધી એણે અદ્ભુત સફળતા મેળવી છે. મોટા પદાર્થો, ગ્રહોની ગતિ, આપણી આસપાસની દુનિયા, બધું જ એનાથી સમજાવી શકાય છે. અને એ આધારિત છે પેલા બે સિદ્ધાંતો પર, સ્થાનિકતા અને વાસ્તવવાદ,
જેની આપણે હમણાં વાત કરી.
હા, પણ પછી જ્યારે વૈજ્ઞાનિકોએ પરમાણુ અને એનાથી પણ નાના કણો, એટલે કે ઇલેક્ટ્રોન, ફોટોન વગેરેનો અભ્યાસ શરૂ કર્યો, ત્યારે જોયું કે આ નિયમો ત્યાં બરાબર લાગુ નથી પડતા. ત્યાં કંઈક જુદું જ ચાલી રહ્યું છે.
અને અહીં જ પછી ક્વોન્ટમ મિકેનિક્સનો પ્રવેશ થાય છે, બરાબર ને? એની કઈ વાતો શાસ્ત્રીય ભૌતિક વિજ્ઞાનથી એટલી બધી અલગ છે?
હા જી, ક્વોન્ટમ મિકેનિક્સ એવું કહે છે કે કણો પાસે નિશ્ચિત ગુણધર્મો એમને માપીએ એ પહેલાં હોતા જ નથી. એ એક ક્વોન્ટમ સ્થિતિમાં હોય છે જે જુદી જુદી શક્યતાઓનું, સંભાવનાઓનું વર્ણન કરે છે. અને એમાં એક બહુ મહત્વનો ખ્યાલ છે, સુપરપોઝિશન.
સુપરપોઝિશન
એટલે કે કણ એક જ સમયે એકથી વધુ સ્થિતિમાં હોઈ શકે છે. દાખલા તરીકે, એક ઇલેક્ટ્રોનનો સ્પિન, એની દિશા એ અપ અને ડાઉન બંને એક સાથે હોઈ શકે.
શું વાત છે, એક જ સમયે બંને સ્થિતિમાં. આ જ વાત પચાવી અઘરી છે. તો પછી જ્યારે આપણે એને માપીએ ત્યારે શું થાય?
હા, એ સારો સવાલ છે. જ્યારે માપન કરવામાં આવે ત્યારે જે કણ કોઈ એક નિશ્ચિત સ્થિતિ ધારણ કરે છે, પહેલી બધી શક્યતાઓમાંથી કોઈ એક હકીકત બને છે. આને વેવ ફંક્શન કોલેપ્સ કહે છે. પેલી સુપરપોઝિશન તૂટી જાય છે, જાણે આપણે પ્રશ્ન પૂછીએ ને પછી જ કણ જવાબ નક્કી કરતો હોય એવું.
અચ્છા.
અને આ માપનની પ્રક્રિયા પોતે જ ક્વોન્ટમ જગતનું એક મોટું રહસ્ય છે. આ જ સંદર્ભમાં પેલી 1935ની વાત આઇન્સ્ટાઇન, પોડોલ્સ્કી અને રોઝને, જેમને ટૂંકમાં ઈપીઆર કહેવાય છે, દલીલ કરી કે જો ક્વોન્ટમ મિકેનિક્સ સાચું હોય તો એ કાં તો સ્થાનિકતાનું ઉલ્લંઘન કરે છે, કાં તો એ અધૂરું છે. અને લગભગ એ જ સમયે શ્રોડિંજરે આ વિચિત્ર જોડાણને એન્ટેંગલમેન્ટ, એટલે કે ગૂંથણ, એવું નામ આપ્યું.
તો આખરે આ એન્ટેંગલમેન્ટ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો
એન્ટેંગલમેન્ટ એટલે, સમજો કે બે કે તેથી વધુ કણોનું એવું ઊંડું રહસ્યમય જોડાણ કે તેઓ એક જ સિસ્ટમ તરીકે વર્તે, ભલે ને પછી એમની વચ્ચે ગમે તેટલું અંતર હોય, માઇલો કે પ્રકાશ વર્ષોનું.
એક જ સિસ્ટમ તરીકે.
હા, અને એનો અર્થ એ કે જો તમે એક કણનો કોઈ ગુણધર્મ માપો, ધારો કે એનો સ્પિન, તો બીજા કણનો એ જ ગુણધર્મ તત્કાલ તરત જ નક્કી થઈ જાય છે. અને એ હંમેશા પહેલા કણના માપન સાથે જોડાયેલો, સહસંબંધિત હોય છે.
પુસ્તકમાં પેલું હાથમોજાનું ઉદાહરણ છે કે એક પેટીમાં ડાબો હાથમોજો નીકળે તો આપણને તરત ખબર પડી જાય કે બીજી પેટીમાં જમણો જશે. તો આ એન્ટેંગલમેન્ટ એનાથી કેવી રીતે અલગ પડે છે? આમાં ભૂતિયા જેવું શું છે?
આ બહુ સારો પ્રશ્ન છે, કારણ કે આ જ મુખ્ય તફાવત છે. હાથમોજાના કિસ્સામાં શું છે, કયો હાથમોજો ડાબો છે અને કયો જમણો એ પહેલેથી જ નક્કી હતું. એ પેટીમાં મુકાયા ત્યારથી જ. આને કહેવાય વાસ્તવવાદ. આપણે તો ફક્ત એને ખોલીને જોઈએ છીએ, એટલે કે શોધી કાઢીએ છીએ.
અચ્છા, એની પ્રોપર્ટી પહેલેથી હતી જ.
બરાબર. પણ એન્ટેંગલ્ડ દાણોમાં એવું નથી. માપન પહેલા કોઈનો સ્પિન અપ છે કે ડાઉન એ નક્કી જ નથી હોતું. એ સુપરપોઝિશનમાં હોય છે, બંને શક્યતાઓ ધરાવે છે. હવે જ્યારે તમે એક કણને માપો અને ધારો કે એ અપ નીકળે, તો બીજો કણ ભલે લાખો કિલોમીટર દૂર હોય, એ તત્કાળ ડાઉન બની જાય છે.
તત્કાળ મતલબ કોઈ સમય લીધા વગર.
હા, શૂન્ય સમયમાં. આ જ વાત આઇન્સ્ટાઇનને ખૂંચતી હતી, આ તત્કાલ જોડાણ, કારણ કે એમના સાપેક્ષવાદ મુજબ કોઈ માહિતી પ્રકાશની ગતિથી વધુ ઝડપે જઈ શકે નહીં. એટલે એમને લાગ્યું કે જરૂર આ કણોમાં કોઈ છુપાયેલી માહિતી હોવી જોઈએ, હિડન વેરિયેબલ્સ, જે એ લોકો પહેલેથી લઈને નીકળ્યા હોય અને જે આપણને ખબર નથી.
એટલે આઇન્સ્ટાઇનનું માનવું હતું કે બધું સ્થાનિક અને વાસ્તવિક જ છે, બસ આપણને પૂરી જાણકારી નથી. પણ પછી આવ્યા જ્હોન બેલ, જેમણે આખી વાતને, જે અત્યાર સુધી ફિલોસોફી જેવી લાગતી હતી, એને પ્રયોગશાળામાં લઈ આવ્યા.
એકદમ બરાબર. 1964માં જ્હોન બેલે એક અદ્ભુત ગાણિતિક કસોટી રજૂ કરી જેને બેલની અસમાનતા કહે છે. એમણે સાબિત કર્યું કે જો આઇન્સ્ટાઇનનો સ્થાનિક વાસ્તવવાદ એટલે કે છુપાયેલા ચલો સાથેનો સિદ્ધાંત સાચો હોય તો એન્ટેંગલ્ડ કણોના માપનના જે પરિણામો મળે એ આ અસમાનતાનું પાલન કરશે.
અને જો ક્વોન્ટમ મિકેનિક્સ સાચું હોય
તો પરિણામો આ અસમાનતાનું ઉલ્લંઘન કરશે, મતલબ એ એનાથી જુદા આવશે. આ એકદમ સ્પષ્ટ પ્રાયોગિક રીતે ચકાસી શકાય એવો તફાવત હતો. હવે ફિલોસોફી નહીં પણ વિજ્ઞાનનો પ્રશ્ન બની ગયો.
તો શું થયું? પ્રયોગો થયા, કોણ સાચું સાબિત થયું, આઇન્સ્ટાઇન કે ક્વોન્ટમ મિકેનિક્સ?
હા, પ્રયોગો થયા, અનેક પ્રયોગો થયા. 1980ના દાયકામાં ફ્રાન્સમાં એલેન એસ્પેક્ટ અને એમની ટીમના પ્રયોગો બહુ નિર્ણાયક સાબિત થયા, અને ત્યાર પછી તો ઘણા વધારે ચોક્કસ પ્રયોગો થયા છે, અને બધાએ વારંવાર એક જ વાત પુષ્ટિ કરી છે, બેલની અસમાનતાનું ઉલ્લંઘન થાય છે.
ઓ, એટલે કે ક્વોન્ટમ મિકેનિક્સ સાચું છે.
હા, અને એનું ગર્ભિત અર્થ એ થયો કે આઇન્સ્ટાઇનનો સ્થાનિક વાસ્તવવાદ, પેલી છુપાયેના ચલોની થિયરી, એ ખોટી છે. બ્રહ્માંડ મૂળભૂત રીતે બિનસ્થાનિક, નોન લોકલ છે. પેલી ભૂતિયા અંતરક્રિયા એ ખરેખર વાસ્તવિકતા છે.
બાબરે, આ ખરેખર અકલ્પનીય લાગે છે. બ્રહ્માંડ બિનસ્થાનિક છે, આ વિચાર જ મગજને ચક્રાવે ચડાવી દે એવો છે. તો હવે આ સિદ્ધાંત ખાલી પુસ્તકોમાં કે પ્રયોગશાળા પૂરતો નથી રહ્યો એમને, એના વ્યવહારુ ઉપયોગો પણ શરૂ થઈ ગયા છે.
ચોક્કસપણે. પુસ્તક એ પણ બતાવે છે કે એન્ટેંગલમેન્ટ હવે માત્ર એક વૈજ્ઞાનિક કુતૂહલ નથી રહ્યું, પણ એક શક્તિશાળી સાધન, એક સંસાધન બની ગયું છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ આનું સૌથી મોટું ઉદાહરણ છે.
હા, એના વિશે ઘણું સાંભળવા મળે છે.
એમાં એન્ટેંગલ્ડ ક્યુબિટ્સ, ક્વોન્ટમ બિટ્સનો ઉપયોગ થાય છે, અને એમના સુપરપોઝિશન અને એન્ટેંગલમેન્ટના ગુણધર્મોને લીધે ક્વોન્ટમ કમ્પ્યુટર્સ એવી જટિલ ગણતરીઓ કરી શકે છે જે આજના સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર્સ માટે પણ લગભગ અશક્ય છે, કારણ કે એ એક સાથે અનેક શક્યતાઓ ચકાસી શકે છે.
અને પેલી ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીની વાત, એટલે કે સિક્યોર કોમ્યુનિકેશન, એ કેવી રીતે કામ કરે છે?
ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં એન્ટેંગલ્ડ કણોનો ઉપયોગ કરીને સંદેશાની ગુપ્ત ચાવી, કી, મોકલવામાં આવે છે. હવે જો કોઈ જાસૂસ વચ્ચેથી આ કણોને પકડીને માપવાનો પ્રયત્ન કરે
તો એ પકડાઈ જાય.
હા, કારણ કે માપવાની ક્રિયા પોતે જ એન્ટેંગલમેન્ટની નાજુક સ્થિતિને તોડી નાખે છે, એમાં ફેરફાર લાવી દે છે, અને આ ફેરફાર સંદેશો મોકલનાર અને મેળવનારને તરત જ ખબર પડી જાય છે. એટલે એમને ખ્યાલ આવી જાય કે કોઈક વચ્ચે દખલ કરી રહ્યો છે. આ રીતે એ સૈદ્ધાંતિક રીતે અભેદ્ય સુરક્ષા પૂરી પાડે છે.
અદ્ભુત.
આ ઉપરાંત ક્વોન્ટમ ટેલિપોર્ટેશન છે, જેમાં કણ પોતે નથી જતો પણ એની ક્વોન્ટમ માહિતીનું સ્થાનાંતરણ થાય છે, અને અત્યંત સંવેદનશીલ ક્વોન્ટમ સેન્સર બનાવવામાં પણ એન્ટેંગલમેન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે.
તો આ પુસ્તક અને આ વિશે આપણને ઘણા ઊંડા વિચારો તરફ દોરી જાય છે. જો આપણે એના મુખ્ય સંદેશાઓ તારવો હોય તો શું કહી શકાય? મને લાગે છે કે સૌથી મોટો સંદેશ તો એ જ છે કે પ્રકૃતિ આપણી ધારણા કરતાં ઘણી વધારે વિચિત્ર છે અને બિનસ્થાનિક છે.
બિલકુલ, એ મુખ્ય સંદેશ છે કે બ્રહ્માંડમાં જે જોડાણો છે ને, એ ફક્ત નજીકના પદાર્થો પૂરતા જ સીમિત નથી. દૂર રહેલા કણો પણ એકબીજા સાથે તત્કાળ, ઇન્સ્ટન્ટલી જોડાયેલા હોઈ શકે છે. આ આપણા કારણ અને અસરના જે સ્થાનિક ખ્યાલો છે ને, એને સીધો પડકાર ફેંકે છે.
અને રોજિંદા જીવનમાં આનો શું અર્થ?
રોજિંદા જીવનમાં કદાચ આ આપણને એટલું યાદ અપાવે કે ઘટનાઓ વચ્ચેના જોડાણો હંમેશા સ્પષ્ટ કે નજીકના જ હોય એવું જરૂરી નથી. ક્યારેક અસરો દૂર સુધી અને અણધારી રીતે પણ ફેલાઈ શકે.
બીજો મુદ્દો મને એ લાગે છે કે આપણી જે સહેજ બુદ્ધિ છે, આપણું ક્લાસિકલ ઇન્ટ્યુશન, એ ક્વોન્ટમ સ્તરે કામ નથી આવતું. આપણું રોજિંદું તર્ક ત્યાં નિષ્ફળ જાય છે. આ એક રીતે બૌદ્ધિક નમ્રતા શીખવે છે, ખરું ને?
હા, બરાબર. કે આપણી સમજ હંમેશા સંપૂર્ણ નથી હોતી, અને આપણે જે દુનિયા અનુભવીએ છીએ એ જ આખરી સત્ય નથી. કદાચ આ આપણને જીવનમાં પણ નવી પરિસ્થિતિઓ કે નવા વિચારો માટે વધુ ખુલ્લા રહેવા પ્રોત્સાહિત કરે છે, ધારણાઓ પર સવાલ ઉઠાવવા માટે. અને એ પણ બહુ જ મહત્વનું છે કે કેવી રીતે સિદ્ધાંત અને પ્રયોગ સાથે મળીને કામ કરે છે. જુઓ, બેલનું સૈદ્ધાંતિક કાર્ય કેટલું ઊંડું હતું, પણ એને પુષ્ટિ મળી એસ્પેક્ટ જેવા પ્રયોગવીરોના કામથી. આ બંને સાથે મળીને વિજ્ઞાનને કેટલું આગળ વધાર્યું.
સાચી વાત છે. આ દર્શાવે છે કે કોઈપણ ક્ષેત્રમાં પ્રગતિ માટે ખાલી મોટા વિચારો પૂરતા નથી, એને ચકાસવાની હિંમત અને પદ્ધતિ પણ જોઈએ.
ચોક્કસ, બંને જરૂરી છે.
અને પેલી દાર્શનિક અસરોની વાત, શું વસ્તુઓ ખરેખર અલગ અલગ અસ્તિત્વ ધરાવે છે કે પછી બધું એકબીજા સાથે જોડાયેલું છે? એન્ટેંગલમેન્ટ કદાચ એવું સૂચવે છે કે બ્રહ્માંડ વધુ એકીકૃત છે, વધુ સર્વગ્રાહી, હોલિસ્ટિક છે.
હા, એ દિશામાં વિચારવા ચોક્કસ પ્રેરે છે. અલગતાના ખ્યાલ પર પ્રશ્નો ઉઠાવે છે. કદાચ આ આપણને સમાજ હોય કે પર્યાવરણ જેવી જટિલ સિસ્ટમ્સ છે એમાં રહેલા આંતરસંબંધો વિશે વધુ ઊંડાણથી વિચારવા મજબૂર કરે.
અને છેલ્લો મુદ્દો જે મને બહુ ગમ્યો એ છે કે કેવી રીતે એક અત્યંત અમૂર્ત, વિચિત્ર લાગતો વૈજ્ઞાનિક વિચાર આખરે ભવિષ્યની ટેકનોલોજીનો પાયો બની શકે છે.
તે દર્શાવે છે જે આજે ફક્ત વૈજ્ઞાનિકોની જિજ્ઞાસા સંતોષતું લાગે એ કાલે કદાચ આખી દુનિયા બદલી નાખે એવી ક્રાંતિ લાવી શકે છે. ડૉક્ટર બ્રોડી પુસ્તકમાં એક સરસ વાક્ય કહે છે. એનો સાર એવો છે કે જેને આપણે એક સમય વિરોધાભાસ માનતા હતા તે હવે 21મી સદીને વ્યાખ્યાયિત કરતી ટેકનોલોજીનો પાયો છે.
વાહ, આ વિચાર ખરેખર પ્રેરણાદાયક છે. પુસ્તકમાં આવા ઘણા યાદ રહી જાય એવા ધારદાર વિચારો છે. જેમ કે એક વિચાર છે કે એન્ટેંગલમેન્ટ માત્ર ક્વોન્ટમ મિકેનિક્સની જિજ્ઞાસા નથી, તે ક્વોન્ટમ મિકેનિક્સ જ છે. આનો અર્થ શું સમજવો?
આનો અર્થ એ છે કે એન્ટેંગલમેન્ટ એ જ વસ્તુ છે જે ક્વોન્ટમ જગતને શાસ્ત્રીય જગતથી મૂળભૂત રીતે જુદું પાડે છે. ઇટ ઇઝ ધ કોર ડિફરન્સ. એ ક્વોન્ટમની જે બધી વિચિત્રતા છે ને એનો પાયો છે. એને સમજ્યા વગર ક્વોન્ટમ મિકેનિક્સ અધૂરું રહી જાય.
અચ્છા,
બીજો એક સરસ વિચાર બેલના પ્રમેય વિશે છે કે તે ફક્ત ક્વોન્ટમ મિકેનિક્સ વિશે જ નહીં પણ વાસ્તવિકતાના સ્વરૂપ વિશે જ કંઈક ગહન કહે છે. મતલબ એ ખાલી એક ફિઝિક્સની થિયરી વિશે નથી પણ બ્રહ્માંડના મૂળભૂત તત્વો, સ્થાનિકતા, વાસ્તવવાદ એના વિશે જ મૂળભૂત સત્ય ઉજાગર કરે છે.
અને પેલો વિચાર જે એન્ટેંગલમેન્ટનું સીધું વર્ણન કરે છે, બે એન્ટેંગલ્ડ કણો ભલે ગમે તેટલા દૂર હોય એક જ તંત્ર તરીકે વર્તે છે. જ્યાં સુધી માપવામાં ન આવે ત્યાં સુધી તેમની પાસે નિશ્ચિત ગુણધર્મો નથી. અને જે ક્ષણે એકને માપવામાં આવે છે બીજો તરત જ અનુરૂપ સ્થિતિ ધારણ કરે છે. આ વાક્ય જ જાણે આખી અસામાન્યતાનો નિચોડ આપી દે છે.
બરાબર. આ બધા વિચારો આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ માત્ર ભૌતિક શાસ્ત્રની કોઈ ટેકનિકલ અઘરી બાબત નથી પણ વાસ્તવિકતા વિશેની આપણી જે સમજ છે, આપણું જે વિશ્વદર્શન છે એને મૂળભૂત રીતે બદલતી શોધ છે.
તો આ બધી ચર્ચા પછી જો વાસ્તવિક જીવનમાં એનો ઉપયોગો જોઈએ ટેકનોલોજી સિવાય તો શું દેખાય? શું આ આપણી વિચારવાની રીત પર કોઈ અસર કરી શકે?
આપણે કરી ઝડપી કમ્પ્યુટર્સ, સુરક્ષિત સંચાર, વધુ સંવેદનશીલ સેન્સર્સ વગેરે, પણ વિચારવાની રીત પર પણ અસર થઈ શકે. ચોક્કસ. પહેલું તો મેં કહ્યું એમ, તે આપણી ધારણાઓને, આપણા અઝમ્પશન્સને પડકારવા પ્રેરે છે. જે આપણને સાવ સહજ લાગે છે એ હંમેશા સાચું ન પણ હોય.
ખુલ્લા મન રાખવાની વાત.
હા, અને બીજું, જ્યારે આપણે જટિલ સમસ્યાઓ વિશે વિચારીએ, પર્યાવરણ હોય, સમાજ હોય, અર્થતંત્ર હોય, તો એ આપણને એમાં રહેલા છુપાયેલા દૂરવર્તી જોડાણો અને આંતરનિર્ભરતા વિશે વિચારવા મજબૂર કરે છે. કદાચ આપણે સમસ્યાઓને વધુ સર્વગ્રાહી રીતે, વધુ હોલિસ્ટિક રીતે જોતા શીખીએ.
એટલે કે જેમ એક કણનું વર્તન બીજા દૂરના કણ સાથે જોડાયેલું હોઈ શકે છે, એ રીતે કદાચ આપણી કોઈ એક ક્રિયાની અસરો પણ આપણે ધારીએ તેના કરતાં વધુ દૂર અને વધુ જટિલ રીતે ફેલાતી હોય, એવું વિચારી શકાય?
કંઈક અંશે એવું કહી શકાય. જો કે સીધી સરખામણી કરવી થોડી જોખમી છે કારણ કે આ ભૌતિક નિયમ છે. પણ હા, એન્ટેંગલમેન્ટ આપણને આંતરસંબંધિતતા, ઇન્ટરકનેક્ટેડનેસ ના વિચાર પર ગંભીરતાથી વિચારવા જરૂર પ્રેરે છે.
બરાબર. તો આ આખી ચર્ચાનો સાર શું કાઢી શકીએ? અંતિમ બોધપાઠ શું લઈ જઈ શકીએ આપણા માટે?
મારા માટે
મુખ્ય બોધપાઠ એ છે કે બ્રહ્માંડ આપણી રોજિંદી સમજ કરતાં ઘણું વધારે રહસ્યમય, ઘણું જટિલ અને અદ્ભુત રીતે જોડાયેલું છે. પણ આ રહસ્ય અંધાધૂંધ નથી, એના નિયમો છે જેને આપણે સમજી શકીએ છીએ અને હવે તો ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ. અને સૌથી મોટી વાત, બ્રહ્માંડ મૂળભૂત રીતે બિનસ્થાનિક છે. આ હકીકત સ્વીકારવી એ ક્વોન્ટમ જગતને સમજવાની ચાવી છે.
અને મારા માટે સૌથી રસપ્રદ વાત એ છે કે કેવી રીતે એક સમયે જે શુદ્ધ દાર્શનિક લાગતી ચર્ચા હતી કે ભાઈ વાસ્તવિકતા સ્થાનિક છે કે નહીં, એ આખરે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા ઉકેલાય અને આજે એ ભવિષ્યની ટેકનોલોજીને જન્મ આપી રહી છે. આ વિજ્ઞાનની જે પ્રક્રિયા છે ને, પ્રશ્ન પૂછવાની, પડકારવાની અને પુરાવા શોધવાની શક્તિ, એ ખરેખર અદ્ભુત છે. અને એ જાણવું કે કુદરતના આવા ઊંડા અટપટા લાગતા રહસ્યોને પણ આપણે ભેદી શકીએ છીએ, એ જ મોટી વાત છે.
સાચી વાત. આ પુસ્તક અને આ વિષય એ વાતની સાક્ષી છે કે માનવ જિજ્ઞાસા અને બુદ્ધિની કોઈ સીમા નથી. અત્યંત જટિલ લાગતા કોયડાઓને પણ એ ઉકેલી શકે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.